તારીખ 17/3/1990 સુવિધિના પાના નંબર 12 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 10
વિધિ એટલે કાર્યની પદ્ધતિ, સાચી સમ્યક કાર્યની પદ્ધતિ, આત્મહિતની, સ્વાનુભવની, સંસારનો અભાવ કરવાની, બે વિભાગમાં વિષય લીધો છે. જે સમ્યક દર્શનથી માંડીને 12મા ગુણ સ્થાન પર્યંત મોક્ષ માર્ગ છે, એમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રપણે પરિણમવાની જે કાર્ય પદ્ધતિ છે એ એક જ મોક્ષ માર્ગની વિધિ છે. એક એ મોટો વિભાગ છે. ત્યાં સુધી પહોંચવા માટે મુમુક્ષુ જીવે મુમુક્ષુતામાં મુમુક્ષુતાને પ્રાપ્ત કરીને કેવી રીતે આગળ વધવું, કઈ પ્રકારની એની કાર્ય પદ્ધતિ હોય તો એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે, સ્વાનુભવને પ્રાપ્ત કરે, એનો પહેલાનો વિભાગ છે કાર્ય પદ્ધતિનો. આ પ્રકરણમાં મુખ્યપણે પહેલા વિભાગની ચર્ચા છે. સ્વસન્મુખ અંતર્મુખ થતાં સ્વાનુભવ થાય છે. જે કાર્ય પદ્ધતિ છે એમાં દિશાનું પણ એક પડખું છે. દિશા બદલાયા વિના દશા બદલાતી નથી. ગુરુદેવશ્રીનું આ વચનામૃત છે પરમાગમ સારમાં કે દિશા ન બદલાય ત્યાં સુધી દશા બદલાતી નથી. એટલે કે જીવ અનાદિથી બહિર્મુખપણે પરિણમી રહ્યો છે. એ બહિર્મુખ પરિણામની દિશા એમને એમ રહે તો કોઈ પણ રીતે સ્વાનુભવ થાય કે સમ્યક દર્શન થાય એવું બનતું નથી. અને એ બહિર્મુખ પરિણામમાં ગમે તે પ્રકારના પરિણામ થાય તો પણ તે મિથ્યાત્વ સહિતના, અજ્ઞાન સહિતના શુભ પરિણામથી વિશેષ કાંઈ નથી. અશુભ પરિણામનો તે ચર્ચા કરવાનો પ્રશ્ન નથી, પણ એ શુભાશુભ પરિણામથી જીવ આગળ વધી શકતો નથી. એકલા શુભ પરિણામમાં રહે અને સુપરિણામના ફળ ભોગવ્યા કરે એ પરિસ્થિતિ પણ કુદરતની સાથે બંધાયેલી નથી. કે કોઈ જીવ એમ વિચાર કરે કે આપણે તો શુભ પરિણામ કરી અને શુભના ફળમાં તો કાંઈ મુશ્કેલી પડતી નથી, આનંદથી લહેરથી જીવન જીવિત વ્યતીત થાય છે, તો શુભ ભાવ કર્યા કરીએ અને શુભના ફળમાં આપણે સુખી થઈને સંસારમાં રહેવામાં શું વાંધો. દુર્ગમ એવો મોક્ષ માર્ગ ન સમજાતો હોય તો આપણે તો શુભ ભાવ કરીને શુભના ફળમાં રહીએ એટલે દુઃખી તો ન થઈએ, પણ એ પરિસ્થિતિ સંભવ નથી. જેમ દિવસ પછી રાત આવે છે એમ શુભ પછી અશુભ આવે છે, અથવા શુભના ફળ ભોગવતા અશુભ ઉત્પન્ન થયા વિના રહેતો નથી. એટલે જીવ એકલા શુભમાં રહી શકે એ પરિસ્થિતિ કુદરતીપણે જ નથી. અને જ્યારે શુભ અશુભની કક્ષાને ઓળંગીને જીવ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાનો માર્ગ અથવા કાર્ય પદ્ધતિ ન પગ્રહણ કરે તો ક્રમે કરીને અધોગતિમાં જતો એને રોકી શકાય નહીં જીવને. આ પણ કુદરતી પરિસ્થિતિ છે. એટલે એ શુભાશુભની કક્ષાને ઓળંગવામાં પ્રથમમાં પ્રથમ સ્વસન્મુખ થવું એ જરૂરી છે. અને પ્રથમ સ્વસન્મુખતાનો પ્રકાર સ્વરૂપ નિશ્ચયના કાળમાં આવે છે. જ્યારે જીવ જ્ઞાન સ્વભાવે આત્માનો જ્ઞાન લક્ષણથી જ્ઞાન લક્ષણના આધારે અને રાગથી ખસીને રાગની મુખ્યતાથી ખસીને રાગની આડ દૂર કરીને જ્યારે સીધું જ્ઞાન પોતાના જ લક્ષણથી પોતાના સ્વરૂપનો નિશ્ચય કરે છે ત્યારે પ્રથમ સ્વસંભૂતા થાય છે. એ કેવી રીતે એ આ પેરેગ્રાફમાં શક વિષય લેવો છે. પહેલા પેરેગ્રાફમાં કે ઉપયોગમાં એટલે કે ચાલતી જ્ઞાનની પર્યાયમાં જાણરૂપ વસ્તુને અર્થાત સ્વને જાણે. હવે શું છે કે પર્યાયમાં પર્યાય છે અને પર્યાય વસ્તુનો અવયવ હોવાથી દ્રવ્યાર્થિક નહીં ત્યાં વસ્તુનું પણ જ્ઞાન કરી શકાય છે. આ એક દ્રષ્ટિકોણનો વિષય છે. તમે નવતત્વમાંથી કોઈ પણ તત્વને, કાલે નવતત્વની ચર્ચા કરી છે ઇન્દુભાઈ, એનું સ્પષ્ટીકરણ વિચારી એનું કે નવતત્વમાં કોઈ પણ તત્વને જાણતા તમે ભૂતાર્થની મુખ્યતા એટલે હું ત્રિકાળી શુદ્ધ આત્મા જેવો મારા સ્વરૂપે છું એવા સ્વરૂપે એમ પોતાને જાણવા પૂર્વક પોતાનું સ્થાન પોતાના સ્વસ્થાનમાં પોતે રહીને પોતાના સ્થાનથી ઉતરીને નહીં પોતાના સ્વસ્થાનમાં રહીને કોઈ તત્વને જાણતા ગમે તે તત્વનું જ્ઞાન થાય તો તે યથાર્થ થશે, સમ્યક થશે, નિર્દોષ થશે. કોઈ તત્વને જાણતા દોષની ઉત્પત્તિ નહીં થાય. પછી એ જાણવાનો વિષય પુણ્યતત્વ હોય, પાપતત્વ હોય, ગમે તે હોય, એ પુણ્યતત્વમાં જીવના વિકારી પરિણામ હોય કે પૂતગળની પ્રકૃતિ હોય, પાપતત્વમાં જીવના વિકારી પરિણામ હોય કે પૂતગળની પ્રકૃતિ હોય, બેયને થાય છે, સંજ્ઞ અને અસંજ્ઞ લીધું એટલે. પણ કેવી રીતે જાણે કે ભૂતાર્થથી જાણે, ભૂતાર્થ પોતાનું જે સ્વરૂપ એ ચશ્મા તો લગાવી જ રાખવાના છે. સુગાનીજીની ભાષામાં કહીએ કે હું ત્રિકાળી છું, હું ધ્રુવ છું, એ ચશ્મા તો ઉતારવાના જ નથી. ભલે 114મી ગાથામાં એમ કહ્યું હોય કે દ્રવ્યાર્થિક નહીં ને સર્વથા બંધ કરીને, તો પણ દ્રવ્યાર્થિક સર્વથા બંધ થતો નથી અને પર્યાયાર્થી કે સર્વથા બંધ થતો નથી. ત્યાં ઉપયોગની વાત ચાલી છે. ઉપયોગ એક વિષયને એક કાળે જાણે, સર્વથા કોઈ નહીંને બંધ કરો તો નયા ભાસ થઈ જાય. અને પ્રમાણ જ્ઞાનમાં એક નહીંની પ્રવૃત્તિ હોય ત્યારે બીજા નહીંનું જ્ઞાન હોય જ છે. પછી ચાહે દ્રવ્યાર્થિક નહીંનું પ્રવૃત્તિ હોય કે પર્યાયાર્થિક નહીંની પ્રવૃત્તિ હોય, પ્રમાણ જ્ઞાન સહિત જ સમ્યક નહીંની પ્રવૃત્તિ હોવાથી બીજા નહીંને છોડવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પણ એક નહીંના વિષયને ચોખ્ખો કરવા માટે અને બીજા નહીંના વિષયને સારી રીતે ગૌણ કરવા માટે સર્વથા શબ્દનું વજન દીધું છે. ત્યાં એકાંત કરવાની વાત ક્યાંય છે ને. એ જ મારું સ્વસ્થાન છે. જો જીવ એવી રીતે પાપનું પરિણામ થયું થાય છે, ચોથે પાંચમે ગુણસ્થાને થાય છે, છઠ્ઠા ગુણસ્થાનથી પાપ પ્રવૃત્તિ સાવધિયોગનો અભાવ છે, તો ત્યાં એમ જાણે છે કે હું તો ત્રિકાળ શુદ્ધાત્મા છું, અવસ્થામાં આ ભાવ ઉપજ્યો તે મારા સ્વરૂપથી ભિન્ન છે. જેમ ગામના એક રોડ ઉપરના ચાલતા 100 મકાન દેખાય એક સાથે એક છેડેથી બીજા છેડા સુધી, ક્રેશન ઉભા રહી તો ઠેઠ સુધી આખી લાઈન દેખાય, પણ મારા છે એવું કોઈ દેખાય છે કે નહીં? બસ વિકલ્પ કરવાની જરૂર નથી, પરપણે જણાય છે. એમ જીવ તત્વમાં સ્વપણું રાખતા બાકીના બધા તત્વમાં પરપણું જણાય છે, એ રીતે નવે તત્વનું જ્ઞાન થાય છે, તે સમ્યક દર્શન છે. વળી એ નવે તત્વમાં જે જીવનું પરિણમન છે એમાં પણ જીવ સામાન્યનો દ્રષ્ટિકોણ જેને સ્વપણે ગ્રહણ કરવાનો છે, શું તો એ દ્રષ્ટિકોણ સાધ્ય થયેલો છે જેને, એને નવે તત્વમાં ચૈતન્ય જ્યોતિના દર્શન થાય છે. કેમ કે એને જે જોવે છે, બીજું એને જોવે છે છતાં નહીં જોવા બરાબર ગૌણ થઈ જાય છે. આ 13મી ગાથાનો વિષય છે. અહીંયા એમ કેવું છે, ત્યાં એક ગાથામાં સર્વથા શબ્દ આચાર્ય દેવી વાપર્યો છે. શું પ્રવચન સાર 114મી ગાથા, કે જો તે દ્રવ્યાર્થિક નયના વિષયને સારી રીતે સમજવું હોય તો એકવાર પર્યાયાર્થિક નયના ચક્ષુને તો બંધ કરી દે. એટલે ઉપયોગમાં એ વાત અત્યારે વચ્ચે નહીં લાવ, તો તને દ્રવ્યાર્થિક નયનો વિષય બરાબર સમજાશે કે દ્રવ્ય એટલે અમે શું કહેવા માંગીએ છીએ. એવી જ રીતે જો તારે પર્યાયાર્થિક નયના વિષયને સમજવું હોય તો એકવાર દ્રવ્યાર્થિકના ચક્ષુને તો બંધ કરી દે, એટલે વચ્ચે એ વાત નહીં લાવ, તો તને પર્યાયાર્થિક નયનો વિષય શું છે એ બરાબર સમજાશે, એમ ત્યાં કહેવાનો અભિપ્રાય છે. શું હા, વિષય સ્પષ્ટપણે ગ્રહણ કરવા માટે, સમજવા માટે, એમ વચ્ચે બીજી અપેક્ષા નહીં લાવ. એમ કેમ કે એ બંને વિષય એટલો વિરોધાભાસી છે કે જે દ્રવ્યત્વ છે તે પર્યાયત્વ નથી ને પર્યાયત્વ છે તે દ્રવ્યત્વ નથી. એટલે એકમાં બીજાની વાત લાવતા એક પહેલી વાત બરાબર સારી રીતે માલુમ પડતી નથી, એટલે ત્યાં એ જ રીતે સમજાવવાની એક પદ્ધતિ લીધી છે. સમજાવવાની પદ્ધતિ શૈલી અનેક પ્રકારની છે, ક્યાં શું કહેવા ધારે છે એટલું જ લેવાનું છે. આપણે તો અહીંયા શું સંબંધ છે કે જ્ઞાનનો ઉપયોગ છે, જ્ઞાનની પર્યાય છે, પણ પર્યાયત્વને જોવું નથી. ઉપયોગ સિવાય જ્ઞાનની પર્યાય સિવાય જ્ઞાન સ્વભાવને સીધો જોવો અશક્ય છે, કોઈને જોઈ શકે. કેમ કે જે સ્વભાવ છે, કોઈ પણ ગુણ છે એ પ્રકાશે છે એના પરિણામમાં, નહીંતર ગુણ કેવો એ શું ખબર પડે? ગુણ તો નિર્વિકલ્પ છે, સામાન્ય છે, શક્તિરૂપ છે, શું ખબર પડે? એનું પરિણામ કેવું એના ઉપરથી ગુણ વ્યક્ત થાય છે, અથવા પરિણામમાં ગુણ પ્રગટ થાય છે, ગુણ વ્યક્ત થાય છે. તો ગુણનું જ્ઞાન કરવું હોય તો પરિણામને છોડીને કોઈ ગુણનું જ્ઞાન કરવા માગે, અથવા વિશેષને છોડીને કોઈ સામાન્યનું જ્ઞાન કરવા માગે, તો સીધે સીધું થવું અસંભવ છે, અશક્ય છે. એટલે લેતા હતા પંચાધ્યાયનું કે વિશેષમાં સામાન્ય પ્રતીત, સામાન્યની પ્રતીતિ થાય છે, વિશેષ એટલે પરિણામ. પંચાધ્યાયનું એક સૂત્ર લેતા હતા, વિશેષમાં સામાન્યની પ્રતીતિ થાય છે, એ પંચાધ્યાયની વાત છે. વિશેષ વગર સામાન્યની પ્રતીતિ થઈ શકે નહીં. તો અહીંયા જ્ઞાન સ્વભાવ એનો નિશ્ચય કરવો છે, એનું ભાવભાષણ કરવું છે, કે જે ભાવભાષણ કરતા સ્વસન્મુખ દિશા પલટો મારે છે, એ જે વાત લેવી છે. એમાં ચાલતી જ્ઞાનની પર્યાયમાં, ઉપયોગમાં એટલે કે ચાલતી જ્ઞાનની પર્યાયમાં, એટલા માટે એ વાત સ્પષ્ટ કરી છે કે ચાલી ગયેલો ઉપયોગ નહીં, ભવિષ્યમાં થશે તે ઉપયોગને વિચારમાં લેવાનો નથી, જે ઉપયોગ વ્યતીત થઈ ગયો એને પણ લક્ષ્યમાં લેવાનો નથી. ઉપયોગ માટે અત્યારે પ્રવર્તમાન જ્ઞાન જ્યારે પણ પ્રયોગ કરવો છે તો એ વર્તમાનમાં થશે, ભૂત ભવિષ્યમાં પ્રયોગ થતો નથી. ચાલતી જ્ઞાનની પર્યાયમાં જાણરૂપ વસ્તુને જાણે, જાણરૂપ વસ્તુ એ પણ થર્ડ પર્સન નહીં. બે વાત છે આમાં, ઉપયોગમાં પોતાપણે વસ્તુને જાણે, આમ કેવું છે, વસ્તુને જાણે એકલી વાત નહીં, પોતાપણે વસ્તુને જાણે, એમ બે વાત છે. ઉપયોગ પોતે પોતાના પોતાની વસ્તુને સ્વપણે જાણે, આવો દૃષ્ટિકોણ સાધ્ય થવો જોઈએ છે. શું કે ઉપયોગમાં પર્યાયને માત્ર જોવી નથી, પણ પર્યાય કે જે વસ્તુભૂત છે, દ્રવ્યાર્થિક નહીં, પર્યાય પણ વસ્તુભૂત છે, કેમ કે વસ્તુનો અવયવ છે એમ. હા, ઉપયોગ સ્વભાવિક હું છું, એમ ઉપયોગ સ્વભાવી હું એવી રીતે ઉપયોગ મને પકડીને ઉપયોગના આધારે જાણી લે જાણે અને ઉપયોગનો આધાર લેતા રાગનો આધાર નહીં લે. આપ કાર્ય પદ્ધતિ ગ્રહણ થયા પહેલા અનાદિથી જે કાર્ય પદ્ધતિ છે જાણવાની, વિચારવાની, તત્વને વિચારવાની, ભલે જાણવાની વિચારવાની, તો પણ એ રાગના આધારે પ્રવર્તિતી જ્ઞાનની પર્યાય છે, જ્ઞાનનો ઉપયોગ છે. અને એ આધાર ખોટો હોવાથી એનું જાણવું પણ સાચું નથી. મૂળ તો કોઈ માણસ એમ કે આ મારું જજમેન્ટ છે કનુભાઈ, પણ શેના આધારે આ સવાલ છે? એમ હું જાણું છું, પણ કોના આધારે આ સવાલ છે મારો? તમે જીવ છો માટે જાણો છો એનો નિષેધ નથી, સર્વ જીવો જાણે છે, પણ તમે કોના આધારે જાણો છો આ મારો મુખ્ય પ્રશ્ન છે. રાગનો આધાર લઈને જાણો છો કે જ્ઞાનનો આધાર લઈને જાણો છો? આ આખા ઉપર આ બેઝ છે, આના ઉપર એક મોક્ષ માર્ગની ધારા શરૂ થાય છે, નહીંતર બંધ માર્ગની ધારા અનાદિથી ચાલુ છે. અનાદિથી જીવે રાગનો આધાર બદલ્યા વિના જ વૈચારિક જ્ઞાનમાં 11 અને 9 પૂર્વ સુધી ગયો છે ઉઘાડમાં, પણ રાગનો આધાર છોડ્યા વિના. જો જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે તો ત્યાંથી દિશા બદલાય છે. દિશા જેની બદલાય એની દશા બદલાઈ જશે, આ સિદ્ધાંત છે. જ્યારે દિશા ભાવ ભાષણ થાય ત્યારે બદલાય છે. પ્રયોગ કરે છે કે મારે આમ આ જાણવું છે, પણ જાણે ભાવ ભાષે, જ્ઞાન સ્વભાવ ભાષે પોતા રૂપે કે અનંત જ્ઞાનની ખાણ હું છું, સાથે જ અનંત સુખની ખાણ પણ હું છું, એ ભાષ્યમાન થઈ જશે. અથવા અખંડ સિદ્ધપદ સ્વરૂપે હું છું, એ હું આખે આખું પોતાનું જે સિદ્ધપદ છે એ પોતા સ્વરૂપે ભાષ્યમાન થશે. હે, વિકલ્પ સહિત સ્વસન્મુખ જ્ઞાનમાં. વિકલ્પનો ત્યાં અભાવ થયો નથી, પણ ગુરુદેવ અંશે અભાવ લે છે ત્યાં 144 ગાથાના પ્રવચનમાં. અંશે અભાવ લે છે, અંશે અભાવ લે છે એનો શું છે કે આધાર છોડી દીધો છે. નિર્વિકલ્પ દશા નથી થઈ, પણ છતાંય નિર્વિકલ્પ તત્વનો નિર્ણય થયો. નિર્વિકલ્પ અંશના આધારે જ્ઞાનમાં પણ નિર્વિકલ્પ અંશ છે, સામાન્ય નિર્વિકલ્પ છે, જ્ઞેયાકાર છે, સવિકલ્પ છે. જ્ઞાન સામાન્ય નિર્વિકલ્પ છે, તો નિર્વિકલ્પ આત્મ સ્વભાવનો નિર્વિકલ્પ અંશના આધારે નિર્ણય થયો સ્વપણે. ભાસી ખાલી, પણ આમાં એવું છે કે આ જન્મ દરિદ્રી હોય એને એમ કહે કે તારા ખોરડામાં, તારા ઝૂંપડામાં, બાપાવારીનું ખોડું રહી ગયું છે તારા જ ફળિયામાં, ડેલી બંધ કરીને જરાક 6 ઇંચનો પોપડો ઉખેડી નાખજે, તેને નિધાન ના દે, નિધાન છે એ પતો લાગી જશે કે નિધાન દાટેલા છે. એમ 6 ઇંચનો પોપડો એક ઉખેડ્યો, ઢેફું કાઢ્યું, ત્યારે ચરુ 6 ફૂટ ડાયામીટરનો હોય સોનાનો, તો એનો એક કાંઠો દેખાય, 4-5 ઇંચનો કાંઠો દેખાય, તો એણે માત્ર અંશ જોયો છે? આખો ચરુ જ્ઞાનમાં આવ્યો, ભાસી ગયો, બીજો પ્રત્યક્ષ નથી, પ્રત્યક્ષ તો અંશ જ છે, પણ આખો ચરુ જ્ઞાનમાં ભાસી ગયો કે આ તો અવડો મોટો ચરુ લાગે છે. એના ગોળાઈના એક અંશ ઉપરથી એની ગોળાઈનું માપ નીકળે છે. વાટકા જેવડી ગોળાઈ હોય અને મોટા કડાઈ જેવડી ગોળાઈ હોય તો એના કાંઠાનો અંશમાં જ ફેર હોય છે, મળાકમાં જ ફેર હોય છે, એવી રીતે ભાસે છે. એકવાર જ્યાં અંશ પ્રત્યક્ષથી, જ્ઞાનના અંશ પ્રત્યક્ષથી અંશી આખો પ્રત્યક્ષ આવો છે એમ પણ નિર્ણય જ્યાં થાય ત્યાં એનું બળ ઊભું જે થાય છે, વિશ્વાસ જે આવે છે, વિશ્વાસને કારણે બળ ઊભું થાય છે. બળ ઊભું થવાનું જ્ઞાનમાં જે વિશ્વાસ કરવાનો ધર્મ છે, જે 44 ધર્મ લીધા છે એમાં જે વિશ્વાસ કરવાનો ધર્મ છે એ વિશ્વાસ ઊભો થાય છે. એને પ્રતીતિ સહિતનો વિચાર કહે છે. પ્રતીતિ સહિતનો વિચાર સાધક છે અને અનુભવ સાધ્ય છે. એ વગર જે રાગના આધારે આત્મા આવો છે, આત્મા અનંત જ્ઞાન સ્વરૂપ છે, અનંત સુખ સ્વરૂપ છે, અનંત ગુણ સ્વરૂપ છે, એવો જે વિચાર છે એ પ્રતીતિ રહિતનો વિચાર હોવાથી અનુભવમાં સાધક નથી અને અનુભવ સાધ્ય થતો નથી. આપણે જે પ્રશ્ન ઉઠે છે કે આત્માનું તો જ્ઞાન ગુરુદેવે કરાવ્યું આપણને, અનેક પડખેથી આત્મા સંભળાવ્યો, સમજ્યા પણ ખરા, પણ કાંઈ આપણને અનુભવ કેમ થતો નથી, કે વિશ્વાસ નથી. જ્યારે પોતાના સુખનો વિશ્વાસ પોતાના સ્વરૂપ આશ્રિત છે ત્યારે આ નિર્ણય, આ વિશ્વાસ બદલાઈ ગયો કે કોઈ જળની પર્યાયમાં, સંયોગમાં, રાગમાં ક્યાંય સુખ નથી. જે છે એવો વિશ્વાસ હતો એ બદલાઈને નથી એમ થઈ ગયો. એટલે એકલો વિશ્વાસ આ થયો એમ નથી, ઊંધો વિશ્વાસ છે એ ખલાસ થઈ ગયો. જેને મિત્ર માન્યો તો એને દુશ્મન છે એમ ખબર પડી ગઈ કે આ રોજ ઘરે આવે છે, આપણને સારું લાગે છે કે વાહ આપણો મિત્ર આવ્યો, પણ આ તો દુશ્મન છે, રોજ ઝેર ખવડાવે છે આપણને, ચીજ લાવે છે, ખાવ થોડુંક ખાવ, હું તમારા માટે આજે આ લાવ્યો, ખાવ તમારા માટે થોડુંક આ લાવ્યો, એમ કરીને રોજ ઝેર ધીમું ઝેર ખવડાવતો હોય એવો આ રાગ રોજ ઘરે આવે છે ને મીઠો લાગે છે, સુવાય છે. આ રાગ બહુ સારો. જે જે રાગ તને મીઠો લાગે છે એ મીઠાશમાં ઝેર છે, એ મિત્ર નથી પણ દુશ્મન છે. એ ખબર પડી જાય છે કે આ ઝેરી છે, આ મીઠાશ માણવા જેવી નથી, આ મીઠાશથી ઝેર ચડે છે મને, એ ખબર પડી જાય છે. બસ પછી રાગને જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જશે, પછી પુણ્યનો હોય કે પાપનો હોય નવ તત્વમાં, પણ દૃષ્ટિકોણ બદલાઈ ગયો. એનું નામ ભૂતાર્થ આશ્રિત છે. બસ ઓળખાણ કયો, ભાવ ભાષણ કયો, એ વગર બળ જ નહીં આવે પરિણામમાં બળ નહીં આવે. જે સ્વાનુભવનો પુરુષાર્થ અને બળ છે એ ભાવ ભાષણ વિના કોઈને ઉત્પન્ન હોતું નથી. અને ભાવ ભાષણના કાળમાં દર્શન મોહની અનુભાગ છે એ બહુ સારી રીતે કપાઈ જાય છે. એટલો બધો કપાતો જાય છે કે અલ્પકાળમાં એ ઉપશમ થવાને યોગ્ય થાય છે સ્વયં જ આપોઆપ. એટલે ઉપશમ સમ્યક દર્શન પ્રગટે છે. ઉપયોગમાં એટલે કે ચાલતી જ્ઞાનની પર્યાયમાં જાણરૂપ વસ્તુને અર્થાત સ્વને જાણે, એટલે વસ્તુને જાણવાની છે. હીરો જે ચમકે છે એ ચમક ઉપરથી હીરાને લક્ષમાં લેવાનો છે, માત્ર ચમકને નહીં, અર્થાત સ્વને જાણે. જ્ઞાનના આધારે એટલે કે નિર્વિકલ્પ જ્ઞાન વેદનના આધારે, જો કે નિર્વિકલ્પ જ્ઞાન વેદન, વેદન હંમેશા નિર્વિકલ્પો છે, ચાહે સુખનું હોય, ચાહે દુઃખનું હોય, ચાહે પીડાનું હોય, ચાહે દર્દનું હોય. તો જે પ્રયોગ આગળ કર્યો, પ્રયોગનો વિષય આગળ ચાલ્યો કે પોતાના અવલોકન કરતો જાય છે, અવલોકન કરતો જાય છે, એમાં વ્યાપકતાથી પોતાની ભિન્નતા લાગવા માંડે છે, એ ભિન્નતા લાગતા એને સામાન્યનું વેદન પણ ખ્યાલમાં આવે છે કે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે. એ જ્ઞાન વેદન નિર્વિકલ્પ છે. તો જ્ઞાનના આધારે નિર્વિકલ્પ જ્ઞાન, એટલે કે નિર્વિકલ્પ જ્ઞાનના જ્ઞાન વેદનના આધારે, જ્ઞાનના આધારે ભાવ પાસન થાય છે એમ કેવું છે ને, તો અહીંયા નિર્વિકલ્પ જ્ઞાન વેદનના આધારે એમ કેવું છે. આ વિષય લીધો અમૃતચંદ્ર આચાર્ય દેવે પરિશિષ્ટમાં, કે જ્ઞાન જ્ઞાન કેવી રીતે જ્ઞાને જ્ઞાન, તમે જ્ઞાનમાં જ્ઞાનથી જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરવાનો કહો છો, પણ કેવી રીતે એ ક્યાં પ્રસિદ્ધ છે? તો કે પ્રસિદ્ધ છે પણ કે વેદનમાં પ્રસિદ્ધ છે. જ્ઞાન જ્ઞેયને જાણતા પ્રસિદ્ધ થાય છે એ વિષય, તે પણ એ પડખું ન લીધું ત્યાં, નહીંતર એ પ્રધાન ધર્મ છે. વેદન ન સમજાય ત્યાં સુધી જાણે છે, જાણનાર તે જ્ઞાન, જાણનાર તે જ્ઞાન, એમ જ્ઞાનને સમજવું પડે છે. જાણે તે જ્ઞાન, એવી રીતે જ્ઞાનને સમજવું પડે છે. પણ સ્વરૂપ નિશ્ચયના કાળમાં જાણે તે જ્ઞાન એ પડખું નથી, વેદે તે જ્ઞાન એમાં એમ વિષય ચાલે છે. કેમ કે વેદનમાં પરની સાથેનો સંબંધ નથી, જ્ઞાનને જ્ઞેય સાથે સંબંધ છે, જાણવાને જણાનાર સાથે સંબંધ છે, પણ જ્ઞાન વેદનને કોઈની સાથે સંબંધ નથી. કેમ કે પરને તો વેદી શકતો નથી, એટલે વસ્તુતા એ સંબંધ નથી. અને જ્ઞાનમાં જ્ઞાન વેદનનો આધાર લીધો ત્યાં તો પ્રશ્ન જ નથી કે કોઈનો સંબંધ છે. હા, એમાં વેદનના આધારે હું પણ થાય ત્યારે એને અસ્તિત્વ ગ્રહણ કહે છે, ત્યારે એને ભાવભાષણ કહે છે, ત્યારે એને સ્વરૂપ નિશ્ચય કહે છે યથાર્થપણે, જે સમ્યક દર્શન અને સ્વાનુભવનું અનન્ય કારણ છે, નિશ્ચય કારણ છે. શું? અથવા જે કારણ સાથે સમ્યક દર્શન અને સ્વાનુભવ રૂપી કાર્યને પ્રતિબદ્ધતા છે, બંધાયેલું છે. કારણ સાથે કાર્ય જ્યારે પ્રતિબદ્ધ હોય, બંધાયેલું હોય, ત્યારે એ કારણમાં કાર્યનો ઉપચાર કરવાની છૂટ આપી છે, કે એ પણ સમ્યક દર્શન છે. એને સંકિત કહે છે શ્રીમદજી, એને 751માં સંકિત કીધું કે આને અમે સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ. શું સમ્યક દર્શન કેવું છે ને, એટલે પ્રતીતિ શબ્દ વાપર્યો, અને જ્ઞાનની પર્યાય છે એટલે સ્પષ્ટ અનુભવાંશે કહ્યું. જ્ઞાનનો અનુભવ કરવાનો, વેદન કરવાનો, અનુભવ કરવાનો જ્ઞાનનો ધર્મ છે. અને ભાવભાષણ પ્રત્યક્ષ નહીં હોવા છતાં સ્પષ્ટ છે, સ્પષ્ટ નથી. અનુમાનમાં જે આવો આત્મા, આવો આત્મા એમ જે વિચારથી કરે છે એવી વાત નથી, આયા સ્પષ્ટ છે, કેમ કે પ્રત્યક્ષ અંશથી પકડ્યો છે, માટે સ્પષ્ટ છે, જરાય અસ્પષ્ટ નથી. એટલું સ્પષ્ટ છે કે જ્યારે નિર્વિકલ્પ સ્વાનુભવમાં અનુભવાઈ જાય છે પ્રત્યક્ષ, અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનથી, અને પછી સ્વવિકલ્પ દશામાં આવે, અને પછી બે દશાનો વિચાર કરે, વ્યતીત થયેલી બંને દશાનો વિચાર કરે, કે આગળ એક વખત ભાવભાન થયું હતું, પછી મને અનુભવ થયો આગળ વધતા, તો એ ભાવભાષણની નિર્ણયની પર્યાય, અને આમાં ફેર શું કે પ્રત્યક્ષ પૂર્વક સિવાય કાંઈ ફેર નથી. અથવા પ્રત્યક્ષ પરોક્ષની જે સ્પષ્ટતા છે એટલો સ્પષ્ટપણામાં ફરક હોવા છતાં પણ એ સ્પષ્ટ જ હતો. સ્પષ્ટ એટલા માટે કહેવું પડે છે કે જેવું ભાવભાષણમાં મારું સ્વરૂપ હતું એવું જ અનુભવમાં આવ્યું છે, એથી ઓછું અદકું આવ્યું નથી કે ફેરફારવાળું કાંઈ આવ્યું નથી. એ બે વચ્ચે મને કાંઈ ફેર નથી લાગ્યો, જે મને ભાવ ભાસ્યો એ જ અનુભવમાં આવ્યો, જેવો મને મારા સ્વરૂપનો ભાવ ભાસ્યો એવો જ મને મારા સ્વરૂપનો અનુભવ થયો છે, એમાં કાંઈ ફેર નથી. એટલા માટે ગુરુદેવશ્રી એમ કહેતા એ સ્પષ્ટતાને દર્શાવવા, કે જેવો કેવળ જ્ઞાનમાં આત્મા આવે છે એવો અહીંયા જ્ઞાનમાં આવે છે, જેવો કેવળ જ્ઞાનમાં જ્ઞાનમાં આવે છે એવો જ અહીંયા આવે છે એમ કહે છે. કેમ કે ત્રણેયમાં પ્રત્યક્ષતાની જાત એક છે, જાતિ ફેર થઈ ગઈ, ભાવભાષણથી જાતિ બદલાની. ગૌણપણે મુખ્યપણે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનથી જાતિ બદલાણી. જાય જ નહીં એવી ચીજ છે. આપણે જયારે આત્માનો વિચાર કરીએ છીએ ત્યારે હું ફલાણો ફલાણો શરીર વાળો છું એમ ક્યાં ચાલ્યું જાય છે? વિચાર શું કરીએ છીએ કે હું દેહથી રહિત, દેહથી ભિન્ન આત્મા છું, એવો વિચાર કરતી વખતે દેહ સહિત આત્મા છું એ ચાલ્યું નથી જતો, ચાલ્યું જાય છે મિથ્યાત્વ અવસ્થામાં, અજ્ઞાન અવસ્થામાં રહે છે કે નહીં, વિરુદ્ધ વિચાર કરતા પણ રહી જાય છે. તો ત્યાં તો વિરુદ્ધ વિચાર આવતો જ નથી. કેટલીક પ્રવૃત્તિ, બાહ્ય પ્રવૃત્તિ મન વચન કાયાના યોગે થાય છે, પણ એવો વિચાર નથી આવતો કે હું શરીર વાળો છું. હે, અહીંયા તો એવો વિચાર કરીએ છીએ કે હું શરીર વિનાનો આત્મા છું, રાગ વિનાનો આત્મા છું, તો શરીર વાળોને રાગ વાળો ચાલુ રહે છે, એટલે રહી શકે છે. કહેવાનો મતલબ એમ છે કે વિરુદ્ધ પ્રવૃત્તિ વખતે પણ અવિરુદ્ધ પરિણામ ચાલુ રહી શકે છે. કેળવણીનો સવાલ છે, આ ભાવ ભાષણ છે, એ જ્ઞાનની કેળવણીનો સવાલ છે. જ્ઞાન કેળવાઈને પરિણમેલું છે, એમને માત્ર અનુમાન કર્યું છે, વિચાર કરી લીધો છે એવું આ નથી. એમ તો અનુભવમાં એક અપેક્ષા એ અગમની અપેક્ષા એ મતિશ્રુત પરોક્ષ જ છે, છતાં અતિન્દ્રિય પ્રત્યક્ષ કહીએ છીએ, જેની અપેક્ષા સમજવી જોઈએ. જ્ઞાનના આધારે, અર્થાત નિર્વિકલ્પ જ્ઞાન વેદનના આધારે થયેલો નિર્ણય સ્વરૂપ લક્ષ ઉત્પન્ન કરે છે. હવે આમ શું કરવા કહ્યું કે લક્ષ ખસે નહીં, તમારે અહીંથી ઘરે પહોંચવું છે તો ગમે એટલા વળાંક, ગમે એટલો ટ્રાફિક, એ વળાંકમાં વળવાનો ને ટ્રાફિકમાં તારવવાનો વિચાર આવે તો એ વખતે ઘરે પહોંચવાનું લક્ષ જળવાયેલું જ છે. ભલે પ્રવૃત્તિમાં, જ્ઞાનની પ્રવૃત્તિમાં ઘરે પહોંચવું છે એવો વિચાર એ વખતે નથી, વિચાર તો ટ્રાફિકમાં તારવવાનો છે પોતાની જાતને, કે ભાઈ રસ્તો ઓળંગવો છે, જરાક જુઓ બે બાજુથી કોઈ આપણી સાથે અથડાય નહીં, છતાં ઘરે પહોંચવું છે એ લક્ષમાં જ છે. કારણ કે રસ્તો શું કરવા ઓળંગવો છે, ઘરે પહોંચવા માટે. તો એ વસ્તુ જતી નથી, લક્ષમાં આવેલી વસ્તુ જતી નથી. એમ આવો જે જ્ઞાન, નિર્વિકલ્પ જ્ઞાન વેદનના આધારે થયેલો નિર્ણય એ સ્વરૂપ લક્ષને ઉત્પન્ન કરે છે, કે જે લક્ષ ચાલ્યું જતું નથી, જે લક્ષ ઘૂંસાતું નથી, જે લક્ષ છૂટતું નથી. બસ તમામ શાસ્ત્ર સ્વાધ્યાયનું અહીં સુધી પહોંચવાનું શાસ્ત્ર સ્વાધ્યાયમાં બની શકે છે, અહીં સુધી જીવ પહોંચે, એટલે શ્રીમદજી લીધો લક્ષ થવા અને તેહનો કયા શાસ્ત્ર સુખદાયી. શા માટે શાસ્ત્ર સ્વાધ્યાય છે આ સુખદાયક એવા સત્શાસ્ત્રો, તું લક્ષ સુધી પહોંચી જા. ભાવ ભાષણ અને લક્ષ બંને એક જ પર્યાયના પડખા છે, એને ભાવ ભાષણ કહો, એને લક્ષ કહો, એને સ્વરૂપ નિશ્ચય કહો, એને અસ્તિત્વ ગ્રહણ કહો. પૂર્ણતાનું લક્ષ છે એ તો પૂર્ણ શુદ્ધ પર્યાયમાં પહોંચવાનું ધ્યેય છે, કે મારે અહીંયા પહોંચવું છે. લક્ષના બે અર્થ છે શાસ્ત્રમાં, એક પર્યાયાર્થિક નયના વિષયમાં હોય ત્યારે એને ક્યાં પહોંચવું છે એ પૂર્ણ શુદ્ધ પર્યાયનો વિષય ચાલે છે શાસ્ત્રમાં. જેને આત્મલક્ષ કહે છે, સ્વરૂપ લક્ષ કહે છે, એમાં ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું લક્ષ છે, અને બંને ને એકબીજા સાથે સંકળામણ છે, સંકળાયેલી વાત છે. પૂર્ણતાના લક્ષ વગર આ લક્ષ સુધી પહોંચાય નહીં. જેને પૂર્ણતાનું લક્ષ ન થાય એને સ્વરૂપ લક્ષ થવા સુધીનો અંદરનો જે પ્રયોગનો પ્રકાર છે એ ઉત્પન્ન ન થાય. કેમ કે જેનું જીવનનું ધ્યેય પૂર્ણ શુદ્ધિ નથી, એને જીવનનું ધ્યેય પૌદ્ગલિક જે અનાદિથી ચાર સંજ્ઞા છે એ છે, જેને લઈને ચાર સંજ્ઞા છે, શું એ અનાદિથી છે. તો જેનું ધ્યેય પૂદગળ આશ્રિત છે એને સ્વરૂપનો નિર્ણય થવાનો અવસર જ નથી. નિર્ણય થવાનો કોઈ પ્રોસેસ ને પ્રયોગ ચાલે જ નહીં, અસંભવ છે. એટલે એ તો પાયાની વાત છે કે શરૂઆત કરવી હોય એને પહેલું ધ્યેય બદલીને આપવું. જો આત્માનું લક્ષ્ય કરવું હોય, જો આત્માનો નિર્ણય કરવો હોય, અનુભવ તો પછી થશે, એને પહેલાં ધ્યેય બદલીને અહીંયા આવવું, નિર્ણયની વાત સાંભળવા, ગ્રહણ કરવા, સમજવા કે પ્રયોગ કરવા. પૂર્વ શરત આ છે કે ધ્યેય બદલીને બેસ, સબ્જેક્ટ ટુ કન્ડિશન છે. ધ્યેય બદલીને નહીં બેઠો હો તો આ બધી વાત તારા માટે કામની નથી, નકામી છે. પછી તું નિર્ણયની ભાવભાષણની વાત કર કે આત્માનુભવની વાત કર કે ગમે એ અધ્યાત્મ પર્યાયની વાત કરવામાં આવે, ગમે એ આધ્યાત્મિક વિષય લેવામાં આવે, પણ જેણે પોતાનું ધ્યેય બદલ્યું નથી એને માટે એ વિષય નથી. કદાચ મનોરંજન થશે થોડુંક, કે સારું લાગે છે એટલે હું વાંચું છું, સારું લાગે છે એટલે હું વિચારું છું, પણ પાયામાં ફેરફાર નથી. પાયો જૂનો, પાયામાં બધું ધરબાયેલું પીડ્યું છે. જેને એક રાગનો કણ જોઈએ છે, જેને એક રજકણ જોઈએ છે પૂદગળનો, એને આખું વિશ્વ જોઈએ છે. એના અભિપ્રાયમાં એને ચક્રવર્તી પદ પણ થી પણ સંતોષ નથી. જેના અભિપ્રાયમાં રાગનો કણ અને એક રજકણ જોઈએ છે એને ચક્રવર્તી પદથી સંતોષ થવાનો નથી. એને છ ખંડ અધૂરા લાગશે, એને એમ લાગશે કે હું ત્રણ લોકનો અધિપતિ હતો સારું, અને ત્રણ લોકનો નાથ તો પોતે છે, એટલા માટે એને એમ થયા કરે છે. સુખ સ્વભાવ છે એટલે સુખ જોઈએ છીએ, એમ ત્રણ લોકનો નાથ છે એટલે ત્રણ લોકનો આધિપત્ય જોઈએ છે. પણ જે રસ્તો છે એ ખોટો પકડે છે ત્યારે દુઃખી થાય છે. એ મળતું નથી, ત્રણ લોકનું રાજ મળતું નથી, પણ દુઃખી થાય છે, આકુલિત થાય છે. એમ કે પહેલી વાત એ છે. આ નિર્ણય સ્વરૂપ લક્ષ ઉત્પન્ન કરે છે. એટલે કોઈ વાર કહીએ છીએ આ બધી ચર્ચા કરતી વખતે કે આ જાણવાનો વિષય છે. શું બીજે રસ્તે ન ચડી જવાય એટલે જાણવાનો વિષય છે, અને પર્યાય માત્ર જાણવાનો વિષય છે, શું આશ્રય કરવાનો વિષય નથી. ધ્યેય નક્કી કર, ચાલ આપો આપ ગોઠવાશે. જ્યાં જવું છે એ નક્કી કર, ચાલ એ બાજુ ને તારે ગોઠવાશે. તારા પગલા એ બાજુ જ મંડાશે, બીજી બાજુ નહીં મંડાય. શું કદાચ કોઈ એવો ટ્રાફિક રસ્તામાં આવશે ને, થોડીક પીછેહટ કરવી પડશે, પણ એ આગળ જવા માટે જ પીછેહટ કરીશ. એ જ રીતે તું પીછેહટ કરીશ કે કઈ બાજુ પીછેહટ કરું જેથી હું આગળ જઈ શકું, આમ થશે. એટલે મૂળ વાતને ધ્રુવપણે રાખીને છે, પાયાની વાતને છોડ્યા વગર કોઈ વાત નથી. આ સ્વરૂપ લક્ષ ઉત્પન્ન કરે છે. આ નિર્ણય રાગ કે નિમિત્તના આધારે થયેલો નથી, રાગના વર્તમાન શુભ ભાવના આધારે થયેલો નથી, જે સ્વભાવનો વિકલ્પ છે એના આધારે થયેલો નથી, તેમ દેવગુરુ શાસ્ત્રએ કહ્યું માટે મેં આ માન્યું એમ પણ નથી. દેવગુરુ શાસ્ત્રના આધારે થયેલો પણ નથી, પરંતુ અંશતઃ રાગથી મુક્ત થઈને, આ ગુરુદેવના વચનને આધારે વાત લીધી છે, પરંતુ અંશતઃ રાગથી મુક્ત થઈને, રાગનો અભાવ કરીને, જ્ઞાનથી, જ્ઞાન સ્વભાવનો એટલે કે પોતાનો સ્વનો, જ્ઞાનની અધિકારીમાં એટલે કે રાગની અનાદિની મુખ્યતા હતી તે પલટીને છોડીને થયેલ ભાવભાષણ છે. આ બાને ભાવભાષણ કહો, સ્વરૂપ લક્ષ કહો, સ્વરૂપ નિર્ણય કહો, બધું એક જ છે. કે જેમાં ભવી અભવીની શંકા રહેતી નથી, આ પહેલો ભણકાર આવી જાય છે. હું અભવી છું કે ભવી છું એ ભલે કેવળ જ્ઞાનનો વિષય હોય, છદ્મસ્થના જ્ઞાનનો વિષય ન હોય, તો પણ પોતાને પોતાના માટે પોતાના જ્ઞાનનો વિષય પહેલો થઈ જાય છે. કે હવે હું પામી જઈશ, એને શંકા રહેતી નથી, મારું ભવ્યત્વ નજીક છે, હું હવે મોક્ષ માર્ગમાં બહુ ઝડપથી આવી જઈશ. જેને પોતાનો પ્રત્યક્ષ આત્મા પ્રત્યક્ષ સ્વરૂપે ભાસે, એના પરિણામ કેવી રીતે રોકા રોકાય, બહારમાં થોડું નુકસાન થાય છે તો હરકશોકને રોકી શકતો નથી, થોડું લાભ નુકસાન થાય તો હરકશોકને રોકી શકે છે, નથી રોકી શકતો. તો આ જે અનિત્ય છે, જેના આધારે હરકશોક રોકાતા નથી, એ બધા પ્રસંગો અનિત્ય છે. અને આ તો નિત્ય નિત્ય વસ્તુ અને અનંત ગુણ સ્વભાવે, અનંત સામર્થ્ય સ્વભાવે, અનંત સુખ જ્ઞાન સ્વભાવે, આટલું બધું એક સાથે અભેદ કેમ પરિણામને રોકી શકે ભાવ પાસે? તો એટલે એની ભવ્યત્વની પણ શંકા રહેતી નથી. હા બરાબર, ભાવ ભાષાના વખતે કેવો સચોટ થઈ શકે છે એમને અફર, એમાં કાંઈ ફેર નહીં. પછી પોતાનું ભવ્યત્વ ભાષે છે અને નિશંકપણે ભાષે છે. ખરેખર તો જે પારિણામિક ભાવ ભાષો ને, એ તો ભવ્યત્વ અભવ્યત્વ રહિત છે. કેમકે ભવ્યત્વ અભવ્યત્વ તો અશુદ્ધ પારિણામિક છે અને ભાષો તો શુદ્ધ પારિણામિક છે. 320 જયશંકરાચાર્યની ટીકા. પણ એનું લક્ષણ છે, જ્યારે ભાવ ભાષણ થયું છે ત્યારે પોતાના ભવ્યત્વની શંકા અશંકાનો પ્રશ્ન નથી, એ ભાવ ભાષણની નિશંકતાને પ્રદર્શિત કરે છે. કેવળ જ્ઞાનના વિષયને મુખ્ય કરીને એ વાત કરી છે. જ્ઞાન સ્વયં વેદક સ્વભાવી છે, જ્ઞાનમાં પોતામાં જ વેદવાનો સ્વભાવ છે, અને વેદવાનો સ્વભાવ આ જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણમાં નથી, આત્માને વિશે આ એક જ ગુણમાં છે. એટલે જ્ઞાન પોતે જ પોતાનાપણે જ વેદક સ્વભાવી છે. તેથી પ્રવર્તમાન જ્ઞાનની પર્યાયમાં શું કહે છે, પ્રવર્તમાન જ્ઞાનની પર્યાયમાં તે જ પર્યાય સ્વયંના વેદનનો અનુભવ કરે ત્યારે સ્વસન્મુખ થઈને વેદવાનો બને છે. હવે આપણે જે પહેલા લીટી છે કે સન્મુખ કેમ ભણવું, જાણ્યું તો ખરું કે અંતર્મુખ થયા વિના અનુભવ નથી, તો અંતર્મુખ કેમ થવું આ એક સમસ્યા છે. હવે એનો ઉકેલ અહીંથી શરૂ કરીએ છીએ. શું કે જ્ઞાન સ્વયં વેદક સ્વભાવે છે, તેથી પ્રવર્તમાન જ્ઞાનની પર્યાયમાં તે જ પર્યાય સ્વયંના વેદનનો અનુભવ કરે. ચાલતા વેદનને પોતે વેદન ઉપર ઉપયોગ રાખે એમ કહેવું છે. ચાલતી જ્ઞાનની પર્યાય પોતે ઉપયોગ છે, ઉપયોગ જાય છે બીજા ઉપર, રાગ ઉપર અને રાગના વિષય ઉપર, ત્યારે બહિર્મુખ થાય છે એ ઉપયોગ. આ તો કેમ બહિર્મુખ થાય છે કે ઉપયોગ જ્ઞાનની પર્યાય છે એ રાગ અને રાગના વિષય ઉપર ખેંચાય છે એટલે બહિર્મુખ થાય છે. એ જ ઉપયોગ પોતામાં રહેલા જ્ઞાન વેદન ઉપર આવે ત્યારે એની દિશા બદલાઈ જાય છે. આ અંતર્મુખ થવાની કળા છે. એમાં જોર કરવા કરતા શું છે, વેદન ચાલે છે, જ્ઞાનની જે પર્યાય છે એમાં વેદન ચાલે છે. હવે વેદન ચાલે છે ત્યાં જો ને એમ કે છે, આમ જોવે છો એના બદલે આ વેદન ચાલે છે એમ જો ને, જ્ઞાનમાં મારા જ્ઞાનમાં જ મારું જ્ઞાન વેદન ચાલે છે એમ જો ને, એને વળવું પડશે, આમથી વળી જવું પડશે. અથવા જે આમ વળી રહ્યો છે એ પર્યાય પૂરી થયા પછી એમ નહીં વળે, બીજી આમ બીજી પર્યાય આમ ઉત્પન્ન થશે એમ છે. અલબત્ત આમાં જ્ઞાનની ધીરજ છે, જ્ઞાનની સૂક્ષ્મતા છે, જ્ઞાનની તીક્ષ્ણતા છે, આ ત્રણ પડખા જ્ઞાનમાં સાથે સાથે છે. જ્યારે કોઈ જ્ઞાનનો ઉપયોગ પોતાની વર્તમાન જ્ઞાનની પર્યાયના વેદનને ઉપયોગમાં લે, ત્યાં ધીરો થઈને, સૂક્ષ્મ થઈને, તીક્ષ્ણ થઈને વેદનને પકડે છે. કેમ કે વેદન એટલું બધું તિરોભૂત અવસ્થામાં છે, જે સ્વસંવેદનમાં ઉભરાઈને બહાર આવે છે એવું વેદન નથી. નિહિત વેદનને પકડવું છે, છુપાયેલું વેદન છે એને પકડવું છે. એટલે એને સૂક્ષ્મ થઈને, તીક્ષ્ણ થઈને, ધીરો થઈને પોતાના જ્ઞાનમાં રહેલા જ્ઞાન વેદન ઉપર ઉપયોગને લઈ જવો છે. તો લઈ જનાર જે ઉપયોગ જ્ઞાનના વેદન ઉપર આવશે એ પોતે જ છે પાછો, એટલે પોતે પોતા ઉપર આવશે એટલે દિશા બંધ થઈ ગઈ બહારને. આમ સ્વસન્મુખ થવાય છે. નિરાકારોને તો એટલા ગૌણ કરી નાખવાના છે કે જાણે જણાતા હોવા છતાં જણાતા જ નથી. એકનું જ્ઞાન સામાન્યનો દ્રષ્ટિકોણ સાધ્ય કરવાનો છે. આ વેદન ઉપર ઉપયોગને લઈ જવો એની બીજી ભાષા એ છે કે પ્રવર્તમાન જ્ઞાનના ઉપયોગમાં મને જ્ઞાનનો અનુભવ થાય છે એ દ્રષ્ટિકોણ સાધ્ય કરવાનો છે. મને મારા જ્ઞાનમાં મારું જ્ઞાન વેદન અનુભવાય છે એ સૂક્ષ્મ અનુભવનો દ્રષ્ટિકોણ સાધ્ય કરવાનો છે. અહીંથી ભેદ જ્ઞાન શરૂ થશે. એ પહેલા ભેદ જ્ઞાન નથી. શું અંતરંગમાં એટલે જ્ઞાન સામાન્યમાં, જ્ઞાન વિશેષ નિરાકાર જ્ઞાન તે જ્ઞાનનો બહિરંગ છે. એટલે અંતરંગમાં અનુભવ દ્રષ્ટિથી, એટલે કે અનુભવ શેનો થાય છે અંતરંગમાં, જ્ઞાનના અંતરંગમાં કોનો અનુભવ થાય છે, અનુભવ દ્રષ્ટિથી જોવાનું છે કે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે. આટલું જોતા રાગથી ખસી જવું પડશે અને દિશા બદલાશે. આ વગર દિશા ફેર નથી. જે કોઈ બાર અંગમાં રહસ્યભૂત પિન પોઈન્ટ વાત છે એ આટલી જ છે. શું આ રહસ્ય સાધ્ય થયું કે લાઈન ખુલી ગઈ, દરવાજો ખુલી ગયો મોક્ષ માર્ગનો, ઠેઠ સુધીનો, કેવળ જ્ઞાન સુધીનો. આ પહેલી પર્યાય છે આને પાવવાસનની, જેમાં દિશા બદલાય છે. આ સિદ્ધિ વાત છે. એક બોલ છે પરમાગમ સારમાં આ વિષયનો, આપણે લઈશું કાલે. હું જોતો આ વિષયને યાદ નથી કેટલામો છે, પણ દિશા બદલવાનો એક બોલ છે પરમાગમ સારમાં, જોઈ લઈશું. આ રીતે લેવાનું છે ફરીને કે તેથી પ્રવર્તમાન જ્ઞાનની પર્યાયમાં તે જ પર્યાય સ્વયંના વેદનનો અનુભવ કરે. હવે શું છે કે માણસને જ્યારે કોઈ પણ વિષયમાં એક્સપર્ટ થવું હોય, કોઈ પણ લાઈનમાં એક્સપર્ટ થવું હોય, એટલે એ લાઈનના ઊંડાણમાં જવું જ પડે છે. એનું ઊંડાણ હાથ આવ્યા વિના એ વિષયમાં નિષ્ણાત થવાતું નથી. હવે એક સામાન્ય વાત લઈએ કે રસોઈની અંદર 15મી ગાથામાં જે દાખલો આપ્યો છે કે ભાઈ મીઠું વધારે ઓછું મીઠાનું પ્રમાણ તપાસવું છે, અને એવી નિષ્ણાત એવી વિચિક્ષણતા છે કે નહીં, ભાઈ 100, 200, 500, 1000 માણસને રસોઈ બનાવી છે પ્રસંગે વરો હોય ત્યારે, તો એમાં જોનારને બધા સ્વાદને કેટલા ગૌણ કરવા પડે છે. ખટાશ નાખે છે, ગળપણ નાખ્યું છે, તીખાશ નાખી છે, અનેક જાતના બીજા મસાલા નાખ્યા છે, સ્વાદ બહુ સારો આવે એના માટે. શું તો પણ એકલું મીઠું એને તપાસવાનો દ્રષ્ટિકોણ જેની પાસે ન હોય તે એ રસોઈને નક્કી ન કરી શકે કે આમાં ખામી છે કે નહીં, મીઠાને મીઠું વધારે છે, ઓછું છે કે સપ્રમાણ છે. ત્રણમાંથી એક ડિસિશન આપવું પડશે. તો એની પાસે એ જોવાનો દ્રષ્ટિકોણ છે. એમ જ્ઞાનમાં જ્ઞાન વેદનને, જ્ઞાનમાં અનુભવને કહો કે જ્ઞાન વેદનને કહો, એ જોવાનો દ્રષ્ટિકોણ સાધ્ય કરવાનો છે ને, એના માટે પ્રેક્ટિસ કરવાની છે. એના માટે વિચાર કરવાનો નથી, પણ પ્રેક્ટિસ કરવાની છે. આ પ્રેક્ટિસ ચાલે અને અનુભવમાં વેદન પકડાય તો અહીંથી અનુભવની લાઈન સંધાય છે. વિચારથી તે આગળ ચાલ્યો, વિચારની કક્ષાથી આગળ વધીને અનુભવની કક્ષામાં પ્રવેશ કર્યો અને અનુભવ માટે અનુભવની જ કાર્ય પદ્ધતિ સફળ થવાની છે. અનુભવ માટે અનુભવની કાર્ય પદ્ધતિ છોડીને વિચાર પદ્ધતિને વળગી રહીએ કે હું તત્વનો ઘણો વિચાર કરું છું, ઘણા શાસ્ત્ર વાંચું છું, સફળતા નહીં મળે, થાકી જશે તો નહીં મળે. ગમે એટલા વસા, ગમે એટલી જિંદગી, હજારો લાખો વર્ષના આયુષ હોય તો પણ સફળતા ન મળે, અત્યારે તો સમય જ નથી. ખરેખર તો અત્યારે જેણે વિચારી લીધું છે એને વિચારવાનો હવે સમય જ નથી, એને અનુભવની કાર્ય પદ્ધતિ ઉપર ઝડપથી આવવું જોઈએ. સમય નથી, એનું કારણ કે સમય નથી. બહુ આયુષ એટલા અલ્પ છે આ કાળમાં, અને એટલો આયુષ તો પોતે પસાર કરી ચૂક્યો છે કે હવે સમય નથી બીજો વિચારવા માટે. એક વખત થિયરી વિચારી લઈએ, પ્રેક્ટિકલ સાઈડમાં આવીએ. થિયરી બેસી ગઈ, કુદરતી તને ઊંધા લાકડા એટલા ઓછા હોય ને, થિયરી તને સાંગોપાંગ બેસી ગઈ, પ્રયોગમાં આવી જાય. હવે વિચારમાં સમય ગુમાવવાનો વખત નથી, અથવા વિચાર પણ પ્રયોગ સાથે જ કરવો છે, પ્રયોગ વિના વિચાર કરવો, એકલો વિચાર કરવો નથી, એ પરિસ્થિતિ છે. ફરીને કે પ્રવર્તમાન જ્ઞાનની પર્યાયમાં તે જ પર્યાય સ્વયંના વેદનનો અનુભવ કરે, ક્યારે અનુભવના દ્રષ્ટિકોણથી વેદનને જોવાની પ્રેક્ટિસ હોય તો, આટલો અધ્યાર છે એની પાછળ. ત્યારે સ્વસન્મુખ થઈને વેદવાનું બને છે, ત્યારે એ વેદન પકડાય છે અને એમાં સ્વસન્મુખતા આવે છે. જ્યારે વેદન પકડાય ત્યારે સ્વસન્મુખતા આવે છે, એ વગર સ્વસન્મુખતા થતી નથી. આ પ્રકારે સ્વસન્મુખ થવાની રીત છે. જો વાત તો હવા ત્રણ લીટીની, અઢી લીટીની છે. શું આ પ્રકારે અઢી લીટી પૂરી થઈ? પછી અઢી લીટીમાં વાત છે જે છે, એ જ્યાં સુધી દિશા ન બદલે ત્યાં સુધી દિશા કોઈ અન્યથા પ્રકારે બદલાવાની નથી, નથી ને નથી. એટલે એ વિચારની સાઈડને ગૌણ કરી નાખવે. મારા જ્ઞાન વેદનમાં, જ્ઞાનમાં જ્ઞાન વેદન ક્યાં છે, કેવી રીતે છે, આ જોવું છે, એટલે તમારા બધા લંબાતા વિચાર બંધ થઈ જશે. જો કુદરતી શું થાય છે, નિર્વિકલ્પ કેમ થવાય છે, નિર્વિકલ્પ કેમ નથી થવાતું, કે વિચારો બહુ લંબાય છે માટે નિર્વિકલ્પ થવાતું નથી. જેને શાસ્ત્રો વાંચીને પણ વિચારો લંબાય છે ત્યાં સુધી તો નિર્વિકલ્પ થવાતું નથી, તો વિચારોને ટૂંકાવાનો શું પ્રયોગ છે કે વેદનમાં આવતો? બીજી કાંઈ વાત જ વિચારવાની નથી એમાં. વેદનને લક્ષ્યમાં લે, વેદન પર તું જવાનો પ્રયત્ન કર અને વેદનની સાઈડ પકડતો, બસ. બીજી કોઈ આમાં લાંબી ચોડી વાત નથી, બધી બાજુથી સંકેલાઈ જશે ઉપયોગ. જો જીવ વેદન ઉપર આવવા ચાહે તો બધી બાજુથી એનો વિચારધારા સંકેલાઈ જશે. એટલે નિર્વિકલ્પ થયા પહેલા કેટલી પૂર્વ તૈયારી થાય છે વિકલ્પને તૂટવાની, ભાવ ભાષાના વખતથી વિષય જરા આટલો ઊંડો ને ગૂઢ છે એટલે જલ્દી લોકોને હાથમાં નથી આવતો. પછી મંડી પડે બાહ્ય ક્રિયામાં, પછી કોઈ શાસ્ત્ર વાંચનની બાહ્ય ક્રિયામાં મંડી પડે કે કોઈ પૂજા ભક્તિ ઉપવાસની બધી, તો બધું એનું એ જ છે, એમાં કાંઈ બીજો ફેર નથી. અંતરંગમાં રહેલા જ્ઞાન વેદનને, એનું સ્પષ્ટીકરણ ચાલે છે. અંતરંગમાં રહેલા જ્ઞાન વેદનને વેદતા, વિચારતા નહીં, વેદતા જ્ઞાનની દિશા કોઈ બાહ્ય જ્ઞેય ઉપર હોતી નથી અથવા રહેતી નથી. પરંતુ અહીં જ્ઞાનની દિશા અંતર્મુખ થાય છે અને અંતર્મુખ પરિણમન સ્વભાવ પ્રતિભાસે છે. સ્વભાવ પણ આત્માનો સ્વભાવ અંતર્મુખપણે પરિણમવો એવો આત્મ સ્વભાવ છે. એ પહેલો વહેલો સ્વભાવ ભાસવામાં આ પડખું પણ ભાસે છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે એમ આત્મા સુખ સ્વભાવી છે એમ આત્મા અંતર્મુખ પરિણમન સ્વભાવી છે. બહિર્મુખ પરિણમન થાય છે એ આત્માનો વિભાવ છે, આત્માનો સ્વભાવ હરગીજ નથી, બિલકુલ નથી. તો આત્માનો સ્વભાવ જ એવો છે કે અંતર્મુખપણે પરિણમવું એ આત્માનો સ્વભાવ છે. માટે સિદ્ધ પરમાત્મા નિરવશેષ અંતર્મુખ સ્થિતિમાં અરિયન દશાથી આવી જાય છે, પરિપૂર્ણ અંતર્મુખતા. એટલે અંતર્મુખ જ્યારે જ્ઞાનની દિશા થાય છે અને અંતર્મુખ પરિણમન સ્વભાવ પ્રતિભાસે છે, હાયફન કર્યો છે, પરિણમનનો ષષ્ઠી સમાસ છે છઠ્ઠી વિભક્તિનો, પરિણમનનો સ્વભાવ અંતર્મુખપણે પરિણમવાનો છે એવો આત્મ સ્વભાવ પણ ત્યાં પ્રતિભાસે છે કે ઓહો, મારો સ્વભાવ જ અંતર્મુખે પરિણમવાનો છે. હવે હું અંતર્મુખ ઉપયોગને કરું એ કર્તૃત્વ તૂટી ગયો. બહિર્મુખ કાર્ય કરું ને બહિર્મુખ પરિણમન કરું એ કર્તૃત્વનો પ્રશ્ન નથી. હું મારો ઉપયોગને અંદરમાં વાળું ને અંતર્મુખ કરું એ કર્તૃત્વ છે ને આધારે તૂટે. કે પણ અંતર્મુખ પરિણમવાનો તો સ્વભાવ છે, કરવું ક્યાં છે આમાં? અંતર્મુખ થવાનો તો પરિણમન સ્વભાવ છે મારા આત્માનો, મારે કરવું એ પ્રશ્ન ક્યાં છે? મરચામાં તીખાશ ક્યાં લાવવી છે એમ જ્ઞાનમાં જાણવું ક્યાં લાવવું છે? જાણવું કરવું છે જ્ઞાનમાં, કહું જ્ઞાનમાં જાણવું, જાણવાનું કરવું. મારું જ્ઞાન જાણતો નથી ને એટલે જાણવાનું કરી દઉં, જ્ઞાનમાં નવું લાવવું છે એ તો સ્વભાવથી જાણવું છે. જેમ જ્ઞાનમાં જાણવું સ્વભાવથી છે એમ પરિણમવામાં સ્વભાવ અંતર્મુખ પરિણમવું એ એનો સ્વભાવ છે. આ એક પોતાને પ્રતિભાસ છે પોતાનું સ્વરૂપ. એટલે પર્યાયને નિર્વિકલ્પ કરવું, અંતર્મુખ કરવું એ પ્રશ્ન ખલાસ થાય છે. કર્તૃત્વનો છેલ્લો પોઈન્ટ આ છે. શું? પુરુષાર્થ કરું, શ્રદ્ધા કરું, જ્ઞાન કરું, અનુભવ કરું, અંતર્મુખ કરું, પરિણામને બધું ખલાસ થઈ ગયું. કર્તૃત્વ માત્ર છૂટું પરિણામનું. આ કર્તૃત્વ છે એ મિથ્યાત્વ છે. પરિણામનું કર્તૃત્વ તે જ પર્યાય બુદ્ધિ, તે જ મૂંઢતા, તે જ મિથ્યાત્વ છે. અહીંયા જ ફેર પડ્યો સીધો તે. પોતે અંતર્મુખ થયો ને, વેદનને પકડતા અંતર્મુખ થયો એટલે એને સ્વભાવ પકડાનો. ખરે સહેજ ભીલો ત્યાં એને ખબર પડી કે આવો આખો સ્વભાવ છે વળવાનો. શું? ગોળની કાંકરી ચાખી અને રવો આખો નક્કી થઈ ગયો એના જેવું છે. શું? આખો રવો આવો ગળ્યો છે, લઈ લ્યો આ રવો, આ એના જેવી છે. એ વિશે જરા વિસ્તારથી લઈશું આજે સમયથી.